الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق ثم الصلاة والسلام والتحية والإكرام على أشرف الأنبياء والمرسلين سيد الأولين والآخرين سيدنا ونبينا أبي القاسم محمد
اللهم صل على محمد وعلى محمد
وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم ومن يتق الله يجعل له مخرجا ويرزقه من حيث لا يحتسب ومن يتوكل على الله فهو حسبه إن الله بالغ أمره قد جعل الله لكل شيء قدرا صلوات بر محمد و آل محمد
اللهم صل على محمد و آل محمد
عشر زینبیانی درمیان جدا جدا ترن موضوع وشے چرچا کروانو اپنے بات کہہ رہا تھا જેમાંથી બે મોઝુ વિશે આપની ખિદમતમાં ચર્ચાઓ બયાન કરી લીધી. આજે ત્રીજું મોઝુ કે જેના વિશે બયાન કરતાની સાથે આપણે અશરે ઝૈનબિયાને તમામ કરશું. મોઝુ શું છે એને બયાન કરવા પહેલા મોઝુની અંદર આપણે કઈ ચર્ચા કરશું, કઈ બાબતો બયાન કરવી છે, એ બયાન કરવા પહેલા હું આયતથી અને હદીસથી સહારો લઉં, થોડીક વાતો બયાન કરી અને એ પોઈન્ટ ઉપર લઈ આવું કે જેના વિશે મારે ચર્ચા કરવી છે. જનાબે અબુઝર બયાન કરે છે કે રસૂલે ખુદાએ ફરમાવ્યું કે કુરાને મજીદની અંદર એક આયત એવી છે કે જો લોકો એને લઈ લે, એને પકડી લે, એના દામનથી જોડાઈને રહે તો આ આયત લોકો માટે કાફી છે. એ આયતથી આ લોકો દુનિયા આખરતને આબાદ બનાવી શકશે. કઈ આયત? સૂરે તલાકની બીજી આયત અને ત્રીજી આયત. ખુદાવંદે આલમાની અંદર બે વાતો બયાન કરે છે અને અંદાજ પણ અલગ છે. તમે જો કુરાની મજીદે અલગ અલગ અંદાજમાં ગુફ્તગુ કરી છે. કુરાનમાં બધે ઠેકાણે ફક્ત ઓર્ડર નથી, આમ કરો ને આમ ના કરો. જો એમ પણ ખુદા બયાન કરતે તો આપણે બંદા છીએ, તસ્લીમ કરી લેતે. ખુદાએ જે કીધું આપણે બરાબર, પણ ખુદાવંદે આલમ આપણી અકલને માન આપે છે, આપણી સમજદારીને રિસ્પેક્ટ આપે છે અને ખુદાવંદે આલમ આપણાથી આ રીતના ખિતાબ કરે છે, એ મારા બંદાઓ જો આમ કરશો તો આમ થશે. આપણે એક અંદાજ છે ગુફ્તગુનો, આપણ કુરાની મજીદનો એક ફાસો છે બયાન કરવાનો. આવી જ રીતના ખુદાવંદે આલમ બયાન કરે છે સૂરે તલાકની બીજી અને ત્રીજી આયત. શબ્દોને તમે જુઓ, ખુદાવંદે આલમ ફરમાવે છે વમયત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા. જે કોઈ તકવા રાખશે, અલ્લાહથી ડરશે, ખુદાનો ખૌફ દિલમાં ઉતારશે, ખુદા એના માટે રસ્તા ખોલી આપશે. સેના રસ્તા ખોલી આપશે? લાંબુ ઇતિહાસ થયો એને રસ્તા ખોલી આપવા ઈ છે ના, દુનિયાની મુશ્કેલાતના રસ્તા. હદીસમાં છે, રસૂલ ફરમાવે છે, તૌઝી આપે છે, દુનિયાના શુભહાતની અંદર અમુક અમુક એવી વાતો, એવા ઇનહેરાફ ભરા શુભહનાક સવાલો જે ઇન્સાનના મગજમાં આવે, ઇન્સાનને એમ થાય કે આનો જવાબ નથી, આ પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન નથી, મગજ કામ નથી કરતો, ખુદા કહે છે આવા દુનિયાના શુભાર્થના રસ્તાને પણ અમે ખોલી આપશું. શરત એ છે કે તકવા. ખુદાવંદે આલમ કહે છે કે દુનિયાની મુશ્કેલ હોય, આખરતની મુશ્કેલ હોય, કોઈ પણ મુશ્કેલ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, રસ્તા ખોલવા એ ખુદાનું કામ છે. ખુદા રસ્તા ખોલા માટે તૈયાર છે. ખુદાએ મારે શું કરવાનું? તકવા. મૈયત તકિલ્લા યજઅલ લહુ મખરજા. આ પેલું ફાયદો તકવાનો. ત્યારબાદની આયતમાં ખુદાવંદે આલમ કહે છે વયરઝુકહુ મિન હૈસુ લા યહતસિબ. તકવાનો બીજો ફાયદો, ખુદા એવી જગ્યાએથી રોજી આપશે કે જ્યાંથી એને વિચાર પણ ના કર્યો હોય, જ્યાંથી એને ગુમાન પણ ના કર્યો હોય. અમીરુલ મુમિનીન નહજુલ બલાગામાં કહે છે ને, રિસ્કના બે પ્રકાર, રિસ્કુન તતલુબુહુ વ રિસ્કુન યતલુબુકા. બે જાતના રિસ્ક હોય. એક રિસ્ક ઈ હોય કે જેની પાછળ તું ભાગે છે, અને એક રિસ્ક ઈ છે કે ઈ તારી પાછળ ભાગે છે. ખુદાવંદે આલામાં બીજા પ્રકારના રિસ્કની વાત કરે છે. ઘણી વખત ઇન્સાનને ગુમાન પણ ના હોય, સપને પણ ખ્યાલ ના હોય કે આ ઠેકાણીથી મને ફાયદો થશે, અને થાય. કોણ આપે છે? ખુદા આપે છે. આ ઇન્સાન છે કે પોતે ના શુક્રો થઈને સમજી બેઠે છે, આ તો માલ જે છે, આ કમાણો છું, આ બધું મારી હોશિયારી થકી છે, આ તો મારી આવડત થકી છે, આ તો મારા ઇલ્મ થકી છે, આ તો મારા સાવવાર થકી છે, આ મારા એક્સપિરિયન્સ થકી. ના, બધું કઈ નથી, બધું ખુદાના તરફથી છે, આપનાર ખુદા છે. તકવાના બે ફાયદા, પહેલું ખુદાવંદે આલમ રસ્તાઓ ખોલી આપશે, બીજું એ કે એવી જગ્યાએથી રોજી આપશે કે જેનું ઇન્સાનને ગુમાન પણ ના હોય. ત્યારબાદની આયતમાં ખુદાવંદે આલમ એક બીજી વાત કરે છે, વમઈ યતવક્કલ અલલ્લાહ, જે કોઈ અલ્લાહ પર ભરોસો રાખે, તવક્કુલ રાખે, એના પણ ફાયદા છે. કયા? ફહુવા હસબુ, તો ખુદા એના માટે કાફી છે, એને બીજા કોઈની જરૂર નથી. ખુદા છે એના માટે, એને ખુદા પર ભરોસો કર્યો, ખુદા એના માટે કાફી છે. ખુદા એને કોઈનો મોહતાજ નહીં બનાવે. ઇન્નલ્લાહ બાલિગુ અમરે, ખુદા દરેક કામને એના નતીજા સુધી પહોંચાડે છે. કદ જઅલલ્લાહુ લિકુલ્લ શયઇન કદરા, ખુદાએ દરેક ચીજની એક લિમિટ રાખી છે, દરેક ચીજનું એક માપ રાખ્યું છે, દરેક ચીજની ગણતરી રાખી છે. આ ખુદાવંદે આલમ આયતમાં બયાન કરે છે. એક છે, જો આ આયતનો ખુલાસો કરવા માંગીએ ને તો અમુક ચીજો આપણને મળે છે. એક છે તકવા, બીજું છે રિસ્ક, ત્રીજું છે તવક્કુલ, ભરોસો. ઇન્સાન જો તકવા રાખે, પરહેજગારી રાખે, તો પછી એને રોજીની વ્યાધિ કરવાની જરૂર નથી. રોજી, રિસ્કો, રોજી એવી ચીજ છે ને કે જેની ગારંટી ખુદ ખુદાએ લીધી છે. કુરાનની એક આયતમાં ખુદાવંદે આલમ કહે છે, મા મિન દાબતિન ઇલ્લા અલલ્લાહે રિસ્કુહા. આ દુનિયાની અંદર કોઈ પણ સજીવ, ગુજરાતીમાં સજીવ એને કહેવાય છે, જાનદાર, જેની અંદર જીવ હોય, દરેક જાનવર, એમાં ઇન્સાન પણ આવી જાય, આસમાનમાં ઉડતા પક્ષીઓ પણ આવી જાય, જંગલના જાનવરો પણ આવી જાય, પાણીમાં તરતી માછલીઓ પણ આવી જાય, નાના નાના કીડા મકોડા પણ આવી જાય, બધી ચીજ જે કઈ સજીવ છે, ખુદાવંદે આલમ કહે છે એની રોજીની જવાબદારી મારી છે. ગુજરાતીમાં કહેવાય ને, ખુદા બધાને રોજી આપે છે, કીડીને કણ અને હાથીને મણ, બધાને આપે છે. હાથી જેવા મોટા મોટા જાનવરો પણ પોતાની રોજી લઈને જિંદગી પસાર કરી રહ્યા છે આ દુનિયામાં. નાની એવી કીડી પણ પોતાની રોજીને મેળવી રહી છે અને જિંદગી ગુજારે છે. આ ઇન્સાન શા માટે વ્યાધિ કરે છે? શું ખુદા બધાને આપે છે મને ભૂલી જશે? ના, રોજીની જવાબદારી ખુદાએ લીધી છે. તો પછી આમાં કેમ કહે છે ખુદા, જે કોઈ તકવા રાખશે ખુદા એને એવી જગ્યાએથી રોજી આપશે કે જે ગુમાન પણ નહીં હોય. જો બે ચીજ છે, ખુદાએ ગારંટી લીધી છે, ખુદાએ કીધું છે હું આપીશ, પણ શરત રાખી છે, તારીખની અંદર મળે છે. છઠ્ઠા ઇમામનો એક સહાબી અમર બિન મુસ્લિમ, ઘણા દિવસ થઈ ગયા દેખાતો નહોતો, છઠ્ઠા ઇમામ એના બારામાં તપાસ કરે છે, ગયો ક્યાં. ઇમામની પણ આ આદત હતી, કોઈ મુમિન હર રોજ મુલાકાત કરતું હોય, ના દેખાય ઇમામેનો અહેવાલ પૂછતા ક્યાં છે, બીમાર છે તો આયાદત કરવા જઈએ, મુશ્કેલમાં છે તો એની મુશ્કેલીને દૂર કરીએ, કઈ પરેશાનીમાં છે એને મદદરૂપ થઈએ. દેખાતો કેમ નથી કે છે માણસે કામ ધંધો બંધ કરી દીધો, જઈને મુસલ્લા પર ફક્ત ઇબાદત કરે છે અને દુઆ પડે છે. ઈમાન કહે છે ઈ માણસની દુઆ કબૂલ નહીં થાય, ઈ માણસની દુઆ કબૂલ નહીં થાય. ત્યારબાદ ખુદ મૌલા કહે છે કે રસૂલ એ ખુદાના જમાનામાં જ્યારે આ આયત નાઝિલ થઈ, જેની હમણાં આપણે તિલાવત કર્યા, અમુક લોકોએ આમ જ કર્યું, કામ ધંધો મૂકી દીધા, બેસી ગયા ઘરમાં, ખુદાએ ગારંટી લીધી છે, ખુદા આપણને આપણે તકવા રાખીએ, નેક કામો સારા કામો કરીએ, ઇબાદત કરીએ, ખુદા રોજી પહોંચાડી દેશે. રસૂલે ખુદાએ પણ એને આ જ રીતે ટોકા અને કીધું કે આ લોકોની દુઆ કબૂલ. હદીસમાં છે છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલયહિસ સલામ મૌલા ફરમાય છે ચાર લોકો એવા છે જેની દુઆ હરગિઝ કબૂલ નહીં થાય, ખુદા કબૂલ નહીં કરે. સૌથી પહેલો ઈ ઇન્સાન કે જે ઘરમાં બેઠો રે, ખુદા પાસે રોજીની દુઆ કરતો રે, અલ્લાહુમ્મ અરઝુકની, ખુદાય રોજી આપ રોજી આપ, ખુદાવંદે આલમ એની દુઆ ક્યારે કબૂલ નહીં કરે. ખુદા એને જવાબમાં કહે છે અહે મારા બંદા, તું રોજીની તલબ કરે છે, શું મેં તને હુકમ નથી આપ્યો રોજી તલાશ કરવામાં છે, રોજીને ગોતવા જા, રોજીને મેળવવા જા, રોજીને હાસિલ કરવા જા, કામ ધંધો કે મહેનત કર, કામ કરું તારું કામ, રોજી આપવી મારું કામ. એમને બેઠા બેઠા ખુદા નહીં આપે, આ ખુદાની સુન્નત નથી. પેલો ઈ માણસ કે જે મહેનત કર્યા વગર રોજી માંગે, ખુદા એની દુઆને કબૂલ નહીં કરે. બીજો ઈ માણસ કે ખુદાએ એને માલ આપ્યો હોય, પણ આ માણસ માલને ઇસરાફ કરીને ખર્ચ કરી નાખે, હવે ખાલી થઈ ગયો, ખુદાએ હજી પણ આ ખુદા નહીં આપે, ખુદા એની દુઆને કબૂલ નહીં કરે. શા માટે? ઇલ્લત પણ કારણ પણ ખુદા બયાન કરે છે, અહે મારા બંદા, શું મેં તને હુકમ નથી આપ્યો કે તું મોદે રાશિયો રાખ, ખર્ચ કરવામાં જ્યાં જરૂર છે ત્યાં ખર્ચ કર, જ્યાં જરૂર નથી ત્યાં ખર્ચ ના કર. જો આ રીતના કોઈ કરશે, ઇમામોએ કીધું છે જે કોઈ વચ્ચેનો રસ્તો અપનાવશે ખર્ચ કરવામાં, ક્યારે ગરીબ નહીં થાય. ખુદાએ આપણી જિંદગી પૂરતું આપણને આપ્યું છે, યા બંદો છે જે ઇસરાફ કરીને ઉડાડી દે છે, ઇસરાફ કરીને જો માલને ખતમ કરી નાખે, પાછો ખુદા પાસે માંગે, ખુદા એને નહીં આપે, એની દુઆને કબૂલ નહીં કરે. ત્રીજું ઈ માણસ કે જે પોતાની સૌજાના હકમાં બદ્દુઆ કરે. આ વળી કાલે પડવાની જરૂર હતી, ગઈકાલે આપણું મોજુ હતું ને, પોતાની સૌજાના હકમાં જો દુઆ કરે ખુદા કબૂલ કરશે, પણ જો બદ્દુઆ કરે, બનતું નથી, ઝઘડો થાય છે, કજિયા થાય છે, ઘરમાં તકલીફ છે, પ્રોબ્લેમ છે, બદ્દુઆ કરે, ખુદા યા મરી જાય, બીમાર પડે, એક્સિડન્ટ, ખુદા કહે છે ના, કોઈ દિવસ કરતા પણ નહીં, કેમ કે ખુદા કબૂલ નહીં કરે. પોતાની સૌજાના હકમાં બદ્દુઆ ખુદા કબૂલ નહીં કરે. શા માટે? આનું પણ કારણ હદીસમાં બયાન થયું છે, કારણ કે જો ના પસંદ આવતું હોય, ના પાવતું હોય, કોઈ રીતે સરખાઈ ના આવતી હોય, તો ખુદાએ એક સોલ્યુશન રાખ્યો છે છેલ્લે, ભલે બહુ ખુદાને ના પસંદ છે, કરાહત વાળું છે, પણ બહેરહાલ એક જગ્યા, એક ઝરિયો તો રાખ્યો છે. બધું આશા માટે કેટલા થયા? ત્રણ. ચોથું ઈ માણસ કે જેણે કોઈને કર્જ આપ્યો હોય, કોઈ પણ તેમવા વગર, કઈ પણ લખાવ્યા વગર કોઈને કર્જ આપ્યો, હવે પૈસા પાછા નથી વળતા, પૈસા પાછા નથી મળતા, હવે ખુદા પાસે દુઆ કરે, ખુદાએ મારા પૈસા પાછા મળી જાય, ખુદાવંદે આલમ એની દુઆને કબૂલ નહીં કરે. ખુદાએ કીધું છે જ્યારે પણ કોઈને માલ આપવામાં આવે, ભરોસો અલગ વાત, દોસ્તી અલગ વાત, રિલેશન અલગ વાત, ખુદાનો હુકમ છે કુરાનમાં, તેમવા રાખો, ગવાહ રાખો, લખાણ લઈ લો, કે જેથી તમારા આ માલની મુશ્કેલ ક્યારે આવે નહીં. આપ જાણો છો કુરાની મજીદની સૌથી મોટી આયત سورہ بقرہ نی مارے خیال تھی 178 نی آیت સૌથી મોટામાં મોટી આયત છે કુરાન મજીદની એક આખા પાજ ની આયત છે. શું મોઝુ છે આનો? મોઝુ આ છે કે લોકો જ્યારે તમે કોઈને કર્જ આપો લખાણ કરાવી લ્યો, ગુજરાતીમાં કહે ને લખેલું વચાય, અથવા ગવાહ રાખો, ટીમવા રાખો, કેટલા લોકોને રાખો, મર્દ ના મળે તો ઔરતોને રાખો, આ બધું અંદર અહેકામ બયાન થયા છે. ખુલાસો કહેવાનો મતલબ ઈ અમુક લોકો છે એની દુઆ કબૂલ નહીં થાય. એમાંથી એક આ છે કે જે મહેનત કર્યા વગર ખુદા પાસેથી રોજી માંગે. ખુદા કહે છે આ રોજી હું તને નહીં આપું, રોજીને મેં રાખ્યું છે તલાશ કરવામાં, ગોતવામાં, હાસિલ કરવામાં, મહેનત કરવામાં. અને અઝીઝો, અહલે બૈત અલૈહિમુસ્સલામના જીવનમાં રિસ્કો રોઝીના બારામાં ઘણી બધી હદીસો, ઘણી બધી તાકીદ, ઘણા બધા આક્ષ્યો ઇમામોને આપણને દેખાય છે રોઝી તલબ કરવા વિશે. ફકીરી, ગરીબ હોવું સારી વાત નથી. ત્યાં સુધી નહજુલ બલાગામાં છે કાદલ ફકરુ અન યકુના કુફરા, ફકીર માણસ, ગરીબ માણસ એને આ કુફર, આ ફક્ર કુફ્રની મંઝિલ સુધી લઈ જાય છે. ફકીર હોવું સારી વાત નથી. ઇસ્લામમાં તાકીદ છે કે ઇન્સાન માલને મેળવે, કોશિશ કરે, માલની તલાશમાં નીકળે. અહલે બૈત અલૈહિમુસ્સલામ આ વાત ઉપર વધારે ભાર મૂકતા. અને આપણી ઇસ્લામી ઇબાદતોની અંદર જ્યારે ઇબાદતોને ધ્યાનથી જોવામાં આવે તો બે પ્રકાર છે ઇબાદતના. અમુક ઇબાદત છે બદની, એટલે પોતાના બદનથી. અમુક ઇબાદત છે માલી ઇબાદત, એટલે માલથી ઇબાદત. નમાઝ આ એવી ઇબાદત છે કે જે આપણા બદનથી છે. નમાઝ પડી એક રૂપિયો ખર્ચ નહીં કરવો પડે. અહીંયા એક યુરો કહું, હા, એક યુરો ખર્ચ નહીં કરવો પડે. તમારે ક્યાં રૂપિયા ચાલે છે? માલ જે છે અહીંયા ખર્ચ કરવાનો નથી, આ બદનની ઇબાદત. રોઝા, રોઝા રાખવા પણ બદનની ઇબાદત, પણ ખુમ્સ અને ઝકાત આ માલની ઇબાદત છે. હજ આમાં બે છે, માલી પણ છે, બદનની ઇબાદત પણ છે. આપણા ઇસ્લામની અંદર બે જાતની ઇબાદત, માલી ઇબાદત અને બદની ઇબાદત. એક મોટો હિસ્સો છે આ માલી ઇબાદતનો. અને રાહે ખુદામાં માલ આપવું એની પણ એક બાજુથી ઘણી તાકીદ છે. આ વાત થકી હું મોઝુને બયાન કરી અને એની શરૂઆત કરીશ, અને ઇન્શાલ્લા આવતી બે મજલિસમાં આપણે આ મોઝુને પૂરો કરશું. અર્જ એ કરવા માંગુ છું, માલના બારામાં ઇસ્લામનો જે હુકમ છે તે આ કે ઇન્સાન પાસે જે કંઈ કોશિશ કરે, મહેનત કરે, કમાય અને આ માલને હાસિલ કરે, ખુદાવંદે આલમે આમાં પાંચમો ભાગ વાજિબ રાખ્યો છે કે એ રાહે ખુદામાં આપે. એ છે ખુમ્સ. એક ઇન્સાન આખું વરસ કમાય, ખાય, પીએ, ખર્ચો વધે, બધું બાદ કરતા જે કંઈ વધે એનો પાંચમો ભાગ વાજિબ છે કે ઇન્સાન આપે. અને કહેવાય વાજબાત, ખુદાએ માલમાં જે કંઈ વાજિબ રાખ્યું એ આપે. આ પેલો મરહલો માલને ખર્ચ કરવાનો. વાજબાતથી હજી એક મરતબો આગળ છે, એક એતાબ ઊંચો છે. એ શું છે? ઇન્સાન પોતાના માલમાંથી વાજિબ હકને અદા કર્યા બાદ બીજો મરહલો એ છે કે જેટલું વધે એમાંથી થોડુંક રાહે ખુદામાં આપે. કોઈ ગરીબની મદદ કરી, સગા વાલાઓની મદદ કરી, રાહે ખુદામાં કંઈ ખર્ચ કર્યો. ઓલું હતું વાજિબાત, આજે રાહે ખુદામાં કંઈ આપે એને કહેવાય ઇન્ફાક. રાહે ખુદામાં ઇન્ફાક કરો. ઇન્ફાક કરતા પણ હજી એક વધારે મરહલો છે, એક ઊંચો એતાબ છે. ઇન્ફાકની જો મિસાલ આપું, દાખલા તરીકે મારી પાસે ત્રણ રોટલી છે, બે રોટલી ખાવ તો મારું પેટ ભરાઈ જાય, એક રોટલી મારી પાસે વધારે છે, બે રોટલી હું ખાવ, એક રોટલી રાહે ખુદામાં આપી દઉં, આને કહેવાય ઇન્ફાક. કે મેં રાહ ખુદામાં કઈ આપ્યું. ઇન્ફાક કરતા પણ હજી એક મરહલો ઊંચો, એને કહેવાય મસાવાત. મસાવાત એટલે શું? એટલે બરાબરી, એટલે ઇગાલિટે. મારી પાસે ફક્ત બે રોટલી છે, બે રોટલીથી મારું પેટ ભરાઈ જાય. મારી સામે એક ભૂખો માણસ પણ બેઠો છે, બે રોટલી જો એને આપું તો એનું પેટ ભરાઈ જાય પણ હું ભૂખો રહી જાઉં. ઓલું ઇન્ફાકમાં એમ હતું, ઇન્ફાકમાં કે ત્રણ રોટલી છે, બે રોટલી મેં ખાધી, એક વધારાની હતી એ આપી એને. મસાવાતમાં એમ છે, મારી પાસે બે રોટલી છે, સામે એક માણસ ભૂખો છે, અમે બંને પાર્ટાજી કરશું, એક રોટલી તું ખા, એક રોટલી હું ખાઉં, મારું પણ અડધું પેટ ભરાશે, તારું પણ અડધું પેટ ભરાશે. આને કહેવાય મસાવાત. એ ગાલીતે મેં પણ ખાધું, ઓલાની પણ ભરાઈ. ઇન્ફાકમાં એ હતું કે મેં પેટ ભરીને ખાધું, વધુ ઈ મેં આપ્યું. મસાવાત એક બીજું, મસાવાત આ પણ ઇસ્લામમાં છે, કોઈ નવી ચીજ નથી. તારીખમાં આપણને મળે છે કે જ્યારે રસૂલે ખુદા મક્કાથી મદીના હિજરત કરીને ગયા, મદીના જે લોકો હતા એ બધા છે અનસાર, મક્કાથી જે આવ્યા એ લોકો હતા મુહાજીર, હિજરત કરનાર. રસૂલે ખુદાએ આવતાની સાથે એક મહત્વનું કામ કર્યું, એક મુહાજીરને લેતા, એક અનસારને લેતા, બંનેને એકબીજાના ભાઈ બનાવતા છે ને, મુસલમાનોને એકબીજાના ભાઈ બનાવ્યા. હું તને આનો આનો ભાઈ બનાવું છું. જ્યારે ભાઈ બનાવી લેતા એટલે હવે આ લોકો પોતાની બધી મિલકતને પાર્ટાજે કરતા, મસાવાત. જેટલો માલ મારી પાસે છે, આ મારો ભાઈ જે હિજરત કરીને આવ્યો છે મક્કાથી, અડધો મારો ને અડધો એનો. બધા જાનવરો પાર્ટાજે થતા, ત્યાં સુધી ઘર પણ અડધું તારું ને અડધું મારું. મસાવાત આ ઇગાલિટે આ ઇસ્લામમાં હતું અને હુકમ પણ છે. માલી ઇબાદત હું જે બયાન કરવા માંગુ છું તે આ, સૌથી પહેલું ઈ વાજબાત અદા કરે, બીજું ઈ ઇન્ફાક કરે, ત્રીજું ઈ મસાવાત. આના કરતા ઉપર એક દરજો છે જેને કહેવાય છે ઈસાર. ઈસાર એટલે શું? ઈસાર એટલે મારી પાસે બે રોટલી છે, જો હું ખાઉં તો મારું પેટ ભરાય, સામે વાળો એક માણસ ભૂખો છે, હું મારી ભૂખ ને ભૂલી અને બે રોટલી એને આપી દઉં, એનું પેટ ભરી દઉં, આ છે ઈસાર. કે પોતાને ભૂલી જાય, પોતાની જરૂરત ને ભૂલી જાય, બીજાની જરૂરત ને સંતોષ કરે. અજબ લાગે પણ અહલે બૈત ના જીવનમાં આપણને બધા મરહલા દેખાય છે, બધું દેખાય છે આપણને. અહલે બૈત વાજબાત ને પણ અદા કરતા, અહલે બૈત ઇન્ફાક પણ કરતા, પોતે ખાય પી પોતાની જરૂરત સંતોષાઈ જાય, વધારાનું રાહે ખુદામાં આપી દેતા. અને કેવો ઇન્ફાક! મૌલા અલી નો ઇન્ફાક મશહૂર છે ને. મૌલા અલી પાસે એક માણસ આવીને કહે છે, મૌલા હું ભૂખો છું, મને રોટલી ખપે છે. મૌલા કંબર ને હુકમ આપે છે, કંબર આ સાહેલ ને રોટલી આપ. કંબર ને જરા કાળસ થી કહે છે, આકા રોટલી તો પોટલીમાં છે. કહે છે, આખી પોટલી એને આપી દે. લોકો કહે છે, મૌલા પોટલી જે ઊંટ ના ઉપર છે. ઇમામ કહે છે, આખું ઊંટ એને આપી દે. હવે ઊંટ તો બધા લાઈનમાં ઉભા હોય ને. કહે છે, ઊંટ કતારમાં છે, લાઈનમાં ઉભું છે, એકની પાછળ બીજું ભાગશે. ઇમામ કહે છે, આખી કતાર એને આપી દે. કંબર ઊંટ ઉપર બેઠા હતા, જલ્દી થી ઉતરી ગયા. એવું ના બને આકા, મને પણ આ સાહેલ ને આપી દે. ઇમામ નો સખાવત નો દરિયો જોશ માં છે. આજે બધું આપી દે છે, આને કહેવાય સખાવત. આ ઇન્ફાક ઇમામના જીવનમાં બધું આપણને દેખાય છે. વાજબાત, ઇન્ફાક, મસાવાત. આપણા બીજા ઇમામની સીરતમાં મળે છે કે પોતાના જીવનમાં બે વખત પોતાના બધા માલને સામે લાવ્યા, અડધું રાહ ખુદામાં આપી દીધા અને અડધું પોતે રાખ્યા. પોતાના બધા માલને ડિવાઈડ કર્યા, અડધો ભાગ પોતે રાખ્યા, અડધું રાહે ખુદામાં આપી દીધા, ગરીબોને આપી દીધા. આ છે મસાવાત. અને આના કરતા ઊંચો મરહલો ઈ છે ઈસાર. વાક્ય આ બધાના ધ્યાનમાં છે. ત્રણ દિવસ સુધી રોઝા રાખ્યા, ત્રણ દિવસ સુધી ઇફતારનો સમય, રોટલી પકાવાય છે, અને ઇફ્તારના બરાબર સમયે સાઇલ આવે છે, એક દિવસ યતીમ આવે છે, એક દિવસ મિસ્કીન આવે છે, એક દિવસ અસીર આવે છે. અહલે બૈત પોતે પાણી અને નિમકથી રોઝા ખોલી પોતાના ભાગની રોટલી રાહે ખુદામાં આપી દીધા. આ છે ઈસાર, પોતાની જરૂરતને ભૂલી ગયા, સામે વાળાને આપ્યા. ખુદા પણ એવી તારીફ કરે છે, એવું વખાણ કરે છે કે સૂરે અલ અતા નાઝિલ થાય. અરજી કરવા માંગુ છું કે માલી ઇબાદત, આટલા બધા મરહલા છે, આટલા બધા મેદાન છે માલી ઇબાદતના. અહલે બૈત આ રીતના રાહે ખુદામાં માલ લૂંટાવતા, સખાવત કરતા, છૂટે હાથે આપતા. કોઈ પણ સાહેલ એમના ઘરેથી ખાલી હાથ ના જાતો. આ તો આપણે સાંભળ્યા છીએ, વાક્યાત આપ લોકોના સાંભળેલા છે. મારો સવાલ ઈ છે, અહલે બૈત જે આ બધું આપતા, ક્યાંથી મેળવતા? અહલે બૈત પાસે આ દુનિયાનો માલ ક્યાંથી આવતો? અહલે બૈત જે રાહે ખુદામાં અતા કરતા, એ ક્યાંથી આવતું? બહરહાલ આપણો અકીદો એ છે કે આકા અને મૌલાના હાથમાં પૂરી દુનિયાનો ઇખ્તિયાર છે, દુનિયાના ખજાના એમની ઠોકરોમાં છે. એ ચાહે તો પથ્થરને ઉઠાવી હીરા મોતી બનાવી શકે, પણ શું મુજીઝા થકી બધું મેળવી અને ત્યારબાદ રાહે ખુદામાં આપતા? જો એમ હોતે તો આપણા માટે એક્ઝામ્પલ ના બની શકતે. એક્ઝામ્પલ ક્યારે બને? શરૂઆતમાં જે આપણે અર્થ કર્યો, ખુદાએ રોજીનો વાયદો કર્યો, પણ રોજીની તલાશમાં આપણે નીકળવાનું છે, મહેનત અને મજૂરી કરવાની છે, આપણે કોશિશ કરવાની છે, ત્યારબાદ આ રોજી આપણા હાથમાં આવે. અહલે બૈત કે જે પોતે તાકીદ કરતા હોય કે રોજી મેળવો, રોજીની તલાશમાં જાઓ, અહલે બૈત પોતે કેવી રીતે કરતા? સવાલ આ છે, મૌજુ આ છે આપણો, કે આજે ફકત એની શરૂઆતમાં આપણે જાશું અને ત્યારબાદ આવતીકાલે અને છેલ્લી મજલિસમાં આપણે થોડું એના વિશે બયાન કરીને આ મૌજુને પૂરો કરશું. વાયદો નથી કરતો કે આ મૌજુનો હક અદા કરી દઈશ, બધું જે બયાન કરવાનું છે એ કરી દઈશ, પણ એક સવાલ ઊભો કરવા માંગુ છું, છે કે નહીં, એમનો સોર્સ શું હતો એમની ઇન્કમનો, એમની આવકનો? બહરહાલ અહલે બૈત અલૈહિમુસ્સલામ એ હસ્તી છે કે જેમના ઉપર ઝકાત હરામ છે, સદકો હરામ છે. અહલે બૈત એ હસ્તી છે કે જેના માટે આવકનો એક જ ઝરિયો જે કુરાન મજીદમાં છે એ છે ખુમ્સ. કે ખુમ્સ, જો ઇમામ અત્યારે આપણા હુઝુરમાં હોય તો આપણું ખુમ્સ ડિરેક્ટ આપણે ઇમામના હાથમાં દેતે, આ એમનો હક છે. શું અહલે બૈત આટલી બધી સખાવત અને આટલું બધું અતા કર્યું છે ફક્ત ખુમ્સની આવકથી? ખુમ્સની આવક હતી અહલે બૈત અલૈહિમુસ્સલામને રસૂલના રહેલત બાદ? ખુમ્સ બંધ કરી દીધા હતા હુકુમત તરફથી. કઈ રીતના આ લોકો પોતાની જિંદગીને ચલાવતા? આપણે જ્યારે સાંભળીએ છીએ કે આઠમા ઇમામની ખિદમતમાં જ્યારે દેબલે ખુઝાઈ આવે છે અને એક મરસીઓ સંભળાવે છે, ઇમામ એને મોટો હદિયો આપે છે, મોટો હદિયો આપે છે. ઈ છે મૌલા, મે આ હદિયો મેળવવા માટે આ અશઆર નો તાકીદા. ઇમામ કહે છે, તારી નિયતથી અમે વાકિફ છીએ, તારું કામ હતું અમારી મોહબ્બતને અશઆરની સુરતમાં પેશ કરવું, આ અમારી જવાબદારી બને છે કે તારા દિલને રાજી કરીએ. અબ્દુલ મલિક ઝાલિમ અને જાબિર એક બાદશાહ છે, આવે છે હજ માટે. હજમાં એટલી ભીડ છે કે એ હજરે અશ્વદને નથી ચૂમી શકતો, કેટલી કોશિશ કરે છે નથી જઈ શકતો. ખલીફા આવે છે હજમાં, લોકો એને ચૂમવા નથી દેતા, પણ એવામાં જ જોયું કે એક જવાન આવે છે, લોકો હટતા જાય છે, હટતા જાય છે. આ જવાન જઈને હજરે અસવદને બોસા લે છે અને પાછા ફરી જાય છે, હશામ જોતો રહી જાય છે કે આ છે કોણ. જવાબ મળે છે, આ બીજું કોઈ નહીં, આ અલી ઇબ્નુલ હુસૈન છે. લોકો એને ઓળખે છે, એની મારફત એટલી છે કે લોકો એને રસ્તો આપી દીધા અને આરામથી હજરે અસવદને ચૂમી લીધા. આ મોકા ઉપર હશામની સામે એક ઝાલિમ ખલીફાની સામે એક શાયર ચોથા ઇમામના કસીદા પડે છે. ફરઝદક નામનો શાયર કે છે, તું ઓળખતો નથી આ કોણ છે? આ ઈ છે કે જેને ખાને કાબા ઓળખે છે, ઝમઝમ અને સફા ઓળખે છે, હજરે અસવદ ખુદ એની ઇમામતની ગવાહી આપે છે, એક લાંબો શેર કહે છે. ઇમામને જ્યારે જાણ થઈ તો 4000 દિરહમ મોકલે છે. ફરઝદક પાછા વાળી દે છે, મૌલા મારી જવાબદારી બની છે કે લોકોની સામે તમને પ્રેઝન્ટે કરાવું. ખુદાએ મને એવી ઝબાન આપી છે કે એવા અશઆર કહી શકું કે જે તમારી મધહો સનામાં હોય. મૌલા આ હદીઓ લેવા માટે મેં આ બયાન નહોતું કર્યું. ઇમામ કહે છે, ના, તારી નિયતથી અમે અજાણ નથી, પણ આ અમે રાજી ખુશીથી તને અતા કરી છે. ઇમામ એને આપે છે. સવાલ, આ આવક કઈ હતી કે જ્યાંથી ચોથા ઇમામ એને આપે છે? રસૂલે ખુદા પોતે પણ જ્યારે પણ કોઈ કબીલા આવતા, લોકોના ટોળા આવતા, આવીને ઇસ્લામ કબૂલ કરતા, રસૂલે ખુદા એને કઈ ને કઈ કદો આપતા, કઈ ને કઈ અતા કરતા, એ ક્યાંથી આવતું? બહરહાલ અહલે બૈત અલૈહિમુસ્સલામની આવકના ઝરિયા શું હતા એના વિશે થોડીક વાતો હું આવતીકાલે બયાન કરીશ. અમુક અમુક બાબતો હતી, અમુક ચીજો ઇમામોને વારસામાં હેરિટેજમાં પોતાના બાપ દાદાઓથી મળી હતી. અહલે બૈત અલૈહિમુસ્સલામ યા પોતે જાતા તિજારત કરવા અથવા કોઈ માણસોને મોકલતા કે પોતાના માલથી જઈ તિજારત કરે. રસૂલે ખુદા પોતે બિઝનેસ કરવા ગયેલા છે જનાબે ખદીજાના કારવાનમાં, અને ત્યાંથી એમણે આવક મેળવેલી છે. આપણા ઇમામોએ ખેતીવાડી કરેલી છે, ખેતરમાં જઈ પોતે મહેનત અને મજૂરી કરેલી છે, અને ત્યારબાદ આ હલાલ રિસ્કો રોજીને મેળવી છે. કેવી રીતના? હું અર્જ કરીશ કે કેવી રીતના ઇમામો મહેનત કરતા અને કેવી રીતના આ આવકને મેળવતા, અને કમાલ તો એ વાતમાં છે ને, પોતાની મહેનત થકી ઇન્સાન હલાલ રોજીને મેળવે અને એને રાહે ખુદામાં આપે. વાજબાત તરીકે, ઇન્ફાક તરીકે, મસાવાત તરીકે અથવા ઈસાર કરીને સામેવાળાને અતા કરે. બહરહાલ અહલે બૈત અલૈહિમુસ્સલામ એવી જાતનું નામ છે કે જે દરેકને આપતા, એમનું કામ જ આપવું હતું. એના જોતા આપણા વાળો છે કે કોઈ બીજો છે, આપણા ઘણા બધા ઇમામોનો તરીકો આ હતો કે રાતનો સમય જ્યારે થાય એટલે અજાણા કપડાં પહેરીને, ચહેરા પર નકાબ રાખીને કે કોઈ ઓળખે નહીં, પોતાના ખંભા ઉપર ખાવા પીવાની ચીજોને ઉઠાવીને લઈ જતા અને ગરીબોના સરહાને મૂકી આવતા. ઓળખી ના શકતું કોઈ કે આ કોણ હતું જે મારી મદદ કરી ગયું. ઇમામની શહાદત બાદ આ રાસ ખુલતો કે આ બીજું કોઈની આ વખતના ઇમામ હતા. એક માણસ કહે છે ચોથા ઇમામને કે મૌલા, તમે આ બધા ગરીબોને આપો છો, તમને ખબર છે આ લોકો તમારા ચાહવા વાળા નથી, તમારા શિયા નથી. ઇમામ કહે છે, જો શિયા હોત તો ઓર વધારે અમે આપવા છે, અમને ખબર છે કે અમારા ચાહવા વાળા નથી, અમારું કામ છે આપવું, અમારું કામ છે અતા કરવું. મદીનાની અંદર એક વખત દુકાળ પડે છે, વરસાદ નથી વરસતો, અમુક વરસ થઈ ગયા, ઝાડ પાન સુકાઈ ગયા, જાનવરો મરવા લાગ્યા, લોકોની પાસે ખાવા પીવા માટે અનાજ નહોતું. ઇમામના ઘરમાં થોડુંક અનાજ હતું અને ઇમામ ગરીબોને આપવાનું શરૂ કરે છે. લાઈન લાગી છે ઇમામના ઘર પર, સાહેલ આવે છે, ઇમામ એને આપે છે, અતા કરે છે. એક માણસ આવે છે, લાઈનમાં ઉભો રહી છે, પોતાનો ચહેરો છુપાવીને રાખે છે, ઇમામ એને પણ આપે છે. જ્યારે આપી દીધું, ઓલાએ લઈ લીધું, હવે આ માણસ ચહેરો ખોલીને કહે છે, મને લાગે છે અય ઇમામ ઝૈનુલ આબિદીન, તમે મને ઓળખ્યા નથી. ઇમામ કહે છે, હું તને સારી રીતે ઓળખું છું, તું ઈ છે કે જેણે આશુરના દિવસે મારા બાબા ઉપર પથ્થર ફેંક્યા હતા. કરબલામાં જ્યારે તું આવ્યો તારી પાસે હથિયાર કે તલવાર નહોતું કે તું ઇમામ ઉપર કઈ હમલો કરી શક, હું તને ઓળખું છું, એમ છતાંય હું તને મહેરૂમ નહીં કરું. અમે તો ઈ છીએ જે દુશ્મનને પણ પાણી પીરાવી જઈએ. હુર જેવા હુરના લશ્કરને જ્યારે ઇમામે પ્યાસા જોયા, હુકમ આપ્યો હતો હુરના લશ્કરને પાણી પીરાવવામાં આવે, એના જાનવરોને પણ પાણી પીરાવવામાં આવે. હુરના લશ્કરમાં દરેક ઇન્સાનોને ઇમામે સેરાબ કરાવ્યા હતા. આ ઇમામનો તરીકો હતો આપવું. પણ ઇમામ એવી સાત છે કે જેમને કેવી રીતના મહેરૂમ રાખવામાં આવ્યા, ઈ ઇમામ કે જેઓ દુશ્મનને પાણી પીરાવે છે, દુશ્મનના જાનવરોને પણ સેરાબ કરાવે છે. કરબલાના મેદાનમાં આ ઇમામના બાળકો પ્યાસા છે. અલ અતશ ની સદા બુલંદ છે. અને અઝીઝો, મદીનાની અંદર એક ઇન્સાન લોકો પાસેથી માંગી રહ્યો હતો, હે લોકો મારા પર રહેમ કરો, ઇરહમુની અના રજુલુન ગરીબ, મને કઈ આપો, હું આ દેશનો રહેવાસી નથી, હું આ ગામનો રહેવાસી નથી, હું જરૂરતમંદ અને ગરીબ છું. ચોથા ઇમામે જ્યારે આ જુમલાને સાંભળ્યા, ઇમામ એનાથી એક સવાલ કરે છે, એ ભાઈ બેશક તું મોહતાજ છો, બેશક તું જરૂરતમંદ છો, પણ તું પોતાને ગરીબ કહે છે, આ મને પસંદ ના આવ્યું. તું જ મને કહે, જો તને અહીંયા મોત આવી જાય તો તને શું લાગે છે કે તારી લાશ બે ગુસલો કફન અને દફન થયા વગર પડી રહેશે? પેલો ગરીબ ઇન્સાન કહે છે, નહીં ઇમામ, કેવી વાત કરો છો, જો મુસલમાનોના દરમિયાન મને મોત આવે, યકીનન કોઈ મને ગુસલો કફન આપશે, કોઈ મને દફન કરશે. ઇમામ જ્યારે આ સાંભળે છે તો કરબલા સામે જોઈને કહે છે, એ મારા બાબા, આ દુશ્મન આ ઇન્સાનને એટલું યકીન છે કે મુસલમાનોમાં જો મને મોત આવશે, કોઈ મારા પર રહેમ કરશે, કોઈ મને ગુસલો કફન આપશે. પણ હાય, એ કેવા નામના મુસલમાન હતા જેને નબીના નવાસાને શહીદ કર્યા બાદ, એના બદનથી માથાને જુદા કર્યા બાદ, એની લાશને પામાલ કર્યા બાદ ગુસલો કફન આપવું તો દૂરની વાત. 3 દિવસ સુધી આપની લાશ બેગોરો કફન પડી રહી. આ ગમ ઈ હતો કે જે ઇમામ સજ્જાદને આખી જિંદગી રડાવતો રહ્યો. જ્યારે ઇમામ 11મી મુહર્રમના અસીર બનીને શહદાની લાશ પાસેથી પસાર થાય છે, એવી હાલત થઈ ગઈ, ચહેરાનો રંગ ઉડી ગયો. જનાબે ઝૈનબ કહે છે, દીકરા પોતાને સંભાળ, એવું લાગે છે તારી રૂહ નીકળી જશે. ચોથા ઇમામ કે છે, ફૂફી અમ્મા, તમે જોતા નથી, દુશ્મનોએ પોતાની નજીસ લાશોને દફન કરી નાખી. હાય મારા બાબા, રસૂલના નવાસા, એમની લાશ જમીને કરબલા પર છે, જેનો જવાન દીકરો મોજૂદ હોય, શું એના બાપની લાશ આ રીતે મહેરૂમ રહે છે? અલ્લાહ 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 અલ્લાહ